તારીખ 10/5/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 908 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 536 પૂર્ણતા કેવી હોય એ પણ એમાં એને સમજાયું છે. આ વિતરાગતા મધ્યમ કક્ષાએ પહોંચે તો મુનિ યોગ્ય દશામાં કેવી વિતરાગતા હોય એ પણ એને સમજાયું છે. પૂર્ણ વિતરાગતા કેવળ જ્ઞાન થતાં કેવી થાય એ પણ એને સમજાયું છે. કેવી રીતે સમજાયું છે કે પોતાના વિતરાગ ભાવ અનુસાર અને તે પ્રકારની વિતરાગ ભાવરૂપ સ્થિરતા થતાં વિતરાગ ભાવની વૃદ્ધિ થતાં બાહ્યકરણ તેને અનુસરીને કેવા હોય તે વિતરાગ ભાવને અનુસરીને ભાસે છે. બીજા જીવોને પરંપરા અનુસાર બહારના આચરણ કેવા હોય એનો વિચાર આવે છે. આપણા સંપ્રદાયમાં ગૃહસ્થને બાહ્યાચરણ આટલા હોવા જોઈએ, આ લોકો 12 વ્રત લે છે શ્વેતાંબરમાં, અહીંયા 11 પ્રતિમા દિગંબરમાં આપી છે, બાર વ્રત કીધા છે. તો તત્વજ્ઞાન અથવા આત્મજ્ઞાન ન હોય તો એને એમ લાગે કે આપણા સંપ્રદાયમાં આવી પરંપરા છે, ગૃહસ્થમાં પ્રતિમા અંગીકાર કરવી હોય તો આ રીતે પરંપરા અંગીકાર કરાય. એમ પોતાના સંપ્રદાયની પરંપરા અનુસાર બધા આચરણ મિથ્યા દ્રષ્ટિને ભાસે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને વિતરાગ ભાવ અનુસાર એ બધા આચરણ ભાસે છે. જો આત્મામાં વિતરાગ ભાવની સ્થિરતા વધે, આટલી સ્થિરતા થાય તો બાહ્યાચરણમાં આટલો ફરક પડે. અથવા જેમ જેમ વિતરાગ ભાવ વધે, જેમ જેમ વિતરાગ ભાવ થાય તેમ તેમ અનેક પ્રકારના રાગાદી વિકલ્પ છૂટી જાય અને અનેક પ્રકારના રાગાદી વિકલ્પ ન થાય તે અનુસાર બાહ્યાચરણ રાગના નિમિત્તો નહીં રહેતા બાહ્યાચરણ પણ તે પ્રમાણે વિતરાગ ભાવ અનુસાર થાય. એમ બાહ્યાચરણ ને વિતરાગ ભાવ સાથે કેવા પ્રકારે સંબંધ છે એવું સમ્યક દ્રષ્ટિને જ્ઞાનમાં ભાસે છે. આ રીતે ફરક છે, બંનેના આચરણને જોવાની દ્રષ્ટિમાં ફરક છે. ભલે બાહ્યાચરણમાં મુખ્યપણે શુભોપયોગ છે, અનેક પ્રકારના પરપદાર્થના ત્યાગના વિકલ્પપૂર્વક ત્યાગ એવો થાય છે કે એ પદાર્થ સંબંધિત વિકલ્પ ન ઉઠે, પણ એ વિતરાગ ભાવ થયો હોય તો, વિતરાગ ભાવ વિના બાહ્ય ત્યાગ થયો હોય તો પણ મનાશ્રિત પરિણામ થવાની સંભાવના છે. વચનને શરીરાશ્રિત પ્રવૃત્તિ ન થાય, પણ મનાશ્રિત પરિણામ તો વિતરાગ ભાવની ઉત્પત્તિ થયા વિના નિર્મૂળ થતા નથી, ક્ષય થતા નથી. તેથી સમ્યક દ્રષ્ટિને બાહ્યાચરણ પણ વિતરાગ ભાવ અનુસાર જ્ઞાનમાં આવે છે, પરંપરા અનુસાર જ્ઞાનમાં આવે છે એવું નથી. બહુભાગ જીવો એવું વિચારે છે કે આપણા સંપ્રદાયમાં ત્યાગની પરંપરા આ પ્રકારે છે, તેથી તે પરંપરા અનુસાર આપણે બાહ્ય ત્યાગ કરવો જોઈએ. પરંતુ મોક્ષ માર્ગમાં બાહ્ય ત્યાગનું પાછળ પણ આત્મજ્ઞાન અને વિતરાગતાનો જ પાયો છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન પૂર્વક આચરણ પાળે છે, શુભોપયોગ પૂર્વક આચરણ પાળે છે એમ અહીંયા ન કહ્યું. સમ્યક દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન પૂર્વક આચરણ પાળે છે, એટલે એના આચારમાં આત્મજ્ઞાન પૂર્વક સ્વરૂપ સ્થિરતા અને વિતરાગ ભાવ વૃદ્ધિગત થયો છે, અને એ વિતરાગ ભાવ જેટલો વધ્યો છે તેટલું બાહ્યાચરણમાં પણ ફેરફાર થયો છે. માત્ર સંપ્રદાયના રક્ષણ ખાતર પરંપરા ગોઠવીને એની વાડ બાંધીને નક્કી કરે કે આપણા વાડામાં આ પ્રકારે થાય એવું મોક્ષ માર્ગને વિશે હોતું નથી. આટલો ફેર છે. એક આત્મજ્ઞાનના અભાવમાં બધે જ આ રીતે સંપ્રદાયના બંધનોથી આચરણની ભૂમિકા અથવા આચરણનું પ્રકરણ ચાલે છે. જ્યારે મોક્ષ માર્ગમાં, મૂળ માર્ગમાં અથવા જીન માર્ગને વિશે સમ્યક દ્રષ્ટિ જીવને આત્મજ્ઞાનપૂર્વક આટલો જ રાગ અથવા આવું જ આચરણ હોય એવું એને ભાસે છે. બહારમાં રાગની અને આચરણની જે મર્યાદા થઈ જાય છે, મર્યાદિત રાગ થઈ જાય છે, રાગ મર્યાદિત થતાં રાગને અનુસરીને થતી પ્રવૃત્તિ પણ જ્યાં મર્યાદિત થઈ જાય છે, તે વિતરાગ ભાવ અનુસાર એને સમ્યક જ્ઞાનમાં ભાસે છે. આ ફેર છે. બહુ અનુભવપૂર્વક ટોડરમલજીએ આઠમા અધિકારમાં ચારે અનુયોગના પ્રકરણને સમ્યક જ્ઞાન સાથે કયા પ્રકારનો સંબંધ છે એ સ્પષ્ટ કર્યું છે. એમાં પહેલો આચરણનો વિષય લીધો છે, પછી દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ બધું આવતું, અને અન્ય મતિના શાસ્ત્રોનો વિષય પણ લીધો છે. ચારે અનુયોગને તો સમ્યક દ્રષ્ટિ અથવા સમ્યક જ્ઞાની કયા પ્રકારે કયા દ્રષ્ટિકોણથી અવલોકે છે એ ઉપરાંત અન્ય મતિના શાસ્ત્રો, બીજું સાહિત્ય, જૈન સાહિત્ય સિવાયનું ઇતર સાહિત્ય પણ જો એને અવલોકનમાં આવે તો પણ એની દ્રષ્ટિ છે એ બદલાતી નથી, દ્રષ્ટિની નિર્મળતામાં ફેર પડતો નથી, અને જ્ઞાન ક્યાં ભૂલ છે અથવા ક્યાં કેટલો મેળ છે ને બાકીનું ભૂલ કરી બાકીની ભૂલ કરી છે એની તુલના કરી લે છે, એવો ફેર પડે છે. કેમ કે અન્ય સાહિત્યમાં સર્વાંગ નિર્દોષ સિદ્ધાંતોનું પ્રતિપાદન હોય એવું સંભવિત નથી, પણ ક્યાંક ક્યાંક જૈન સાહિત્યમાંથી પણ સારી વાત લાગી હોય અને લીધી હોય એવું સર્વ અન્ય મતોની અંદર પણ ઓછા વૃત્તાંશમાં જોવામાં આવે છે. શ્રાવકને 12 વ્રતનો તથા મુનિને 28 મૂળ ગુણ પાલનનો વિકલ્પ આવે છે. શું થાય છે કે શ્રાવક દશામાં એટલે સમ્યક દ્રષ્ટિ થયા ઉપરાંત વિતરાગ ભાવ વૃદ્ધિગત થાય છે ત્યારે પંચમ ગુણ સ્થાનના શ્રાવક દશામાં એ આવે છે, ત્યારે 12 વ્રતને અંગીકાર કરે છે અથવા 11 પ્રતિમાને અંગીકાર કરે છે, અથવા મુનિના મુનિદશામાં આવે વિતરાગ ભાવની વૃદ્ધિ ઘણી થાય ત્યારે મુનિદશામાં આવે ત્યારે 28 મૂળ ગુણ જે છે એ બરાબર પાલન થાય એ પ્રકારનો વિકલ્પ રહે છે બંને ભૂમિકામાં. તો એવો જે મર્યાદિત રાગ થયો એ કોના આધારે થયો કે એક તો શુદ્ધાત્માના વિતરાગ સ્વરૂપના આશરે વિતરાગ ભાવ થયો અને રાગ કેટલો કપાયો એ અનુસાર ત્યાં આચરણ અને બાકીનો રાગ રહ્યો. જેટલો રાગ ગયો અને બાકીનો રાગ રહ્યો તે વિતરાગતા આટલી રહી છે તે અનુસાર રહ્યો છે, એમ વિતરાગ ભાવ અનુસાર એ બાહ્યાચરણ અને બાહ્યરાગનો પ્રકાર એને માપમાં આવે છે અને એનું માપ જોવામાં આવે છે, બીજી રીતે નહીં. બીજી રીતે નહીં એટલે સંપ્રદાયની પરંપરાની રીતે નહીં કે અમારા સંપ્રદાયમાં આમ કહ્યું છે માટે અમારા સંપ્રદાયમાં તો આ રીતે જ બધું પાલન થાય બીજી રીતે ન થાય, એ પદ્ધતિ છે પરંપરાની પદ્ધતિ છે. એમાં આત્મજ્ઞાન શૂન્યપણું હોય વિતરાગ ભાવ રહિતપણું હોય અને માત્ર પરંપરાથી બાહ્યાચરણ પાળવામાં આવે એ પ્રકાર છે, એ મૂળ માર્ગથી વિરુદ્ધ છે, મૂળ માર્ગની સાથે એને કાંઈ લેવા દેવા નથી. અથવા મૂળ માર્ગમાં વિતરાગી જીવોએ વિતરાગતા પ્રગટ થઈ છે એવા શ્રાવકોએ અને વિતરાગતા ઘણી વધી છે એવા ભાવલિંગી મુનિઓએ જે પ્રકારે આચરણ બાહ્યાચરણ પાયું હોય તે જ પ્રકારે કોઈ આત્મજ્ઞાન વિના પાળે વિતરાગ ભાવની ઉત્પત્તિ થયા વિના પાળે કે આપણા સંપ્રદાયમાં મહામુનિઓ થયા મહાત્માઓ થયા એને આ રીતે પાયું છે માટે આપણે બાહ્યાચરણમાં આ રીતે ત્યાગને આચરણ રાખો એ વાતમાં અસલની નકલ કરવા જેવી વાત છે. નકલ કરવાનો વિષય મોક્ષ માર્ગમાં બિલકુલ બંધ બેસતો નથી, કેમ કે નકલમાં કૃત્રિમતા આવે છે કે જે મોક્ષ માર્ગની સહજતાથી બિલકુલ વિરુદ્ધ છે. સહજતા અને કૃત્રિમતા પરસ્પર વિરુદ્ધ છે. મોક્ષ માર્ગ છે એ સહજ છે, વિતરાગતા વધી છે તદનુસાર સહજ જ અશુભ ઉપયોગ ઘટે છે, અશુભ આચરણ ઘટે છે અને તદનુસાર ભૂમિકા અનુસારના શુભોપયોગ અને શુભાચરણ સહેજ રહી જાય છે એવી વ્યવહાર નિશ્ચયયુક્ત મોક્ષ માર્ગની જે સ્થિતિ છે તેને બદલે નિશ્ચયના અભાવમાં માત્ર વ્યવહારની નકલ કરવામાં આવે અને તે મોક્ષ માર્ગીઓ ચાલ્યા હોય તેવી જ બરાબર નકલ કરવામાં આવે તો તે પણ મોક્ષ માર્ગ સાથે બિલકુલ સુસંગત
નથી. પ્રાથમિક ભૂમિકામાં
એટલે શું? પ્રાથમિક ભૂમિકામાં આવે એટલે શું? વિતરાગ ભાવ ન થયો હોય ત્યાં સુધી વિતરાગ ભાવ થવા અર્થે પ્રયત્ન કરવો જોઈએ. વિતરાગ ભાવ પ્રગટ ન થાય, પ્રથમ વિતરાગ ભાવ ચતુર્થ ગુણ સ્થાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ જેટલો છે, એવો વિતરાગ ભાવ શરૂઆતનો ન થાય તો ત્યાં સુધી રાગ કર્યા કરવો કે નહીં આ પ્રશ્ન છે. ત્યાં સુધી તો પ્રથમ ભૂમિકામાં આ બધું કર્યા કરવું કે નહીં, કે એ કરવાનો પ્રયત્ન છે એ બરાબર નથી. પ્રયત્ન તો વિતરાગ ભાવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સદોપયોગ રૂપ સ્વરૂપ આચરણ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. એવો પ્રયત્ન કરતા એ પ્રયત્ન સફળ ન થાય ત્યાં સુધી બીજા શુભ પરિણામ આવ્યા વિના રહેશે નહીં. કયા પરિણામ આવશે? રાગના પરિણામ. વિતરાગ ભાવ નથી થયો તો રાગના પરિણામ આવશે. તો જેને વિતરાગ ભાવનો એટલે રાગ રહિત ભાવનો પ્રયત્ન છે તેને રાગના કેવા રાગ કેવા પ્રકારનો શુભ રાગ રહી જાય, રાગ રહી જાય ત્યાં સુધી એને ભૂમિકાનું જ્ઞાન કરી લેવું જોઈએ. પણ તેવો રાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એ અભિપ્રાય બરાબર નથી. જ્યાં સુધી વિતરાગતા ન થાય, પૂર્ણ વિતરાગતા ન થાય, વિતરાગતા શરૂ ન થાય, વિતરાગતા અધૂરી રહે ત્યાં તે સર્વ ભૂમિકામાં કેવો રાગ રહી જાય તો કેવા કેવા પ્રકારના રાગાદિ પરિણામ થાય એનું જ્ઞાન કરવું જોઈએ. પણ રાગાદિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ન હોવું જોઈએ, એ વાત જુદી જુદી છે. આપણે વિતરાગ ભાવનો પ્રયત્ન કરીએ એમાં ઉડાડો કે ન ઉડાડો અનિવાર્યપણે રાગ રહેશે ત્યાં તે ભૂમિકાનો જ રાગ ઉત્પન્ન થશે. અભિપ્રાયમાં ઉડાડ્યો હોવા છતાં થયા વિના નહીં રહે. અભિપ્રાયમાં રાગનો એક કણ પણ કરવા જેવો નથી એમ બધી જ કક્ષાના બધા જ સ્તરના રાગને અભિપ્રાયમાં સંપૂર્ણપણે ઉડાડ્યા હોવા છતાં જે તે ભૂમિકામાં જે તે પ્રકારનો ગુણસ્થાન અનુસાર રાગ ઉત્પન્ન થયા વિના નહીં રહે. પછી અભિપ્રાયમાં ઉડાડી દેવો, આચરણમાં તો થયા વિના નહીં રહે, અવશપણે થશે, પરવશપણે થશે. અને એનો અભિપ્રાયમાં નિષેધ હોવાથી ટળશે. જો અભિપ્રાયમાં એને રાખવાનો અભિપ્રાય હશે તો ટળશે
નહીં.
પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી રાગ આવે પણ એને આત્માનો ટેકો ન મળવો જોઈએ. એને આત્માનો જો ટેકો મળ્યો તો એ રાગનો રૂપી રોગ એવો ઘર કરી જશે કે એ રાગ એકત્વ બુદ્ધિનો તૂટશે નહીં. બહુ વિચારવા યોગ્ય વિષય તો એ છે કે અનાદિકાળથી આ જીવે બાહ્યાચરણમાં કાંઈ કરવામાં બાકી નથી રાખ્યા. અનંતવાર દીન દીક્ષા અંગીકાર કરી છે, માનેલું બાહ્યાચરણનું મુનિપણું અનંતવાર લીધું છે, છતાં રાગ એનો જઘન્ય ભાવે પણ અભાવરૂપ થયો નથી. રાગ એનો અભાવરૂપ થયો નથી. મંદ થયો છે અનંતવાર. મંદ થવું એક વાત છે, અભાવ થવું રાગનું બીજી વાત છે. રાગનું મંદ થવું એક જુદી વાત છે, રાગનો અભાવ થવો બીજી જ વાત છે. અનંતવાર મંદ થયો છે પણ એનું એકત્વ નથી તૂટ્યું રાગનું. રાગની એકતા બુદ્ધિ છે, એ અનંત કાળ થી એમને એમ ચાલી આવી છે, એનો નાશ નથી થયો. રાગ થી પોતે જુદો પીડ્યો નથી, રાગ સ્વરૂપે પોતાને એકમેકપણે તન્મયપણે અનુભવ કરવાનું અનાદિથી વર્તમાન અનંતકાળ પસાર થયો તેમાં તે કાર્ય એણે ચાલુ રાખ્યું છે, અને તે કાર્ય મિથ્યાત્વ સાથે સંબંધ ધરાવે છે. ભલે રાગનું એકત્વ બુદ્ધિ આચરણની મુખ્યતાથી પરિણામનું વર્ણન છે, તો પણ ત્યાં મિથ્યાત્વ સહિત પરિણમણ હોય છે. જ્યાં સુધી રાગ સાથે એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી એ એને તોડી નથી, જુદો પીડ્યો નથી રાગથી અંદર માં, જુદો પીડ્યો નથી. જો જુદો પડે તો ક્રમશઃ રાગનો અભાવ થઈને સંપૂર્ણ વિતરાગ દશા થાય. તો પહેલા એ જ્યારે જુદો પડે છે ત્યારે તત્વજ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવને તેની ઉપર ઉપરના રાગના અભાવના ગુણસ્થાનો એને વિતરાગ ભાવ અનુસાર દેખાય છે. એ આચરણના ગ્રંથો વાંચે સમ્યક દ્રષ્ટિ જીવ, ચરણાયુ યોગના સાહિત્યનું અધ્યયન કરે ત્યારે ભલે પોતાને પંચમ ગુણ સ્થાન ન પ્રગટ્યું હોય, અહીંયા એમ કેમ છે, ભલે પોતાને મુનિ દશા ન પ્રગટી હોય, પણ એ શ્રાવકને આવા પરિણામ હોય ને મુનિને આવા પરિણામ હોય એને વિતરાગ ભાવ અનુસાર પાસે છે. કે આ ગુણ સ્થાનમાં વિતરાગતા આટલી વધી છે માટે એને બાહ્યાચરણમાં આવા પરિણામ છે. બાર વ્રતાદિના મુનિને વિતરાગતા આટલી બધી વધી ગઈ છે તેથી એને 28 મૂળ ગુણના 12 ના પરિણામ છે. જેમ કે અત્યારે એક પ્રશ્ન વિચાર માંગી લેવો છે કે મુનિ દશામાં નિર્વસ્ત્ર મુનિ દશા નિર્વસ્ત્રપણે જંગલમાં રહીને મુનિ દશા પાળવી એ વાત કેટલી શક્ય છે આ દેશકાળ અનુસાર? દિગંબરો પણ કેટલાક અત્યારે સંપ્રદાયમાં એમ કહે છે કે આ દેશકાળની અંદર તો કેટલો ફેરફાર કરો તો જ મુનિ દશા રહે, શું કહે છે? બાકી શાસ્ત્રમાં કહ્યું છે એવું મુનિ પણ તો અત્યારે રહેવું મુશ્કેલ છે એવો દેશકાળ જોવામાં આવતો નથી. શ્વેતાંબરોએ તો દેશકાળ અનુસાર ઘણો ફેરફાર અપનાવ્યો. તો બાહ્યાચરણ દેશકાળ અનુસાર છે કે બાહ્યાચરણ અંતરના વિતરાગ ભાવ અનુસાર છે? ટોડરમલજી અહીંયા 8મા અધિકારમાં એમ કહે છે, અહીંથી 8મા અધિકાર ઉપર લખ્યો છે કે સમ્યક દ્રષ્ટિને મુનિ પણ ભલે પ્રગટ્યું નથી તો પણ એને બાહ્યાચરણ વિતરાગ ભાવ અનુસાર ભાસે છે. ગુરુદેવનો કોઈ 12મા ધર્મની એકદમ પ્રચારનો એક ઉદય એવા પ્રકારનો હતો, પ્રભાવનાનો ઉદય, એમાં એક જટિલ સમસ્યા ઊભી થઈ કે દિગંબર આમનાય સ્વીકારવા છતાં વર્તમાનમાં દિગંબર સંપ્રદાયમાં ચાલતી બધી પરંપરાને આપ સ્વીકારતા નથી, આ એક મોટી સમસ્યા ઊભી થઈ. એમાં પણ મુનિ દિગંબર હોવા છતાં એને મુનિ તરીકે માન્ય કરતા નથી, આ તો અમારા મુનિઓનું બહુ મોટું અપમાન છે એવું સંપ્રદાયમાં લાગે કે જેને અમે નિર્ગ્રંથ ગુરુ કહીએ, જેને કુટુંબ પરિવાર વેપાર વ્યવસાયનો ત્યાગ કરીને નિર્વસ્ત્ર થઈ ગયા, શિયાળો ઉનાળો ચોમાસુમાં નિર્વસ્ત્ર રહીને જે આવું આચરણ પાળે એને તમે મુનિ માનવા તૈયાર ન થાવ, કારણ શું છે એને પૂછો કે વિતરાગ ભાવ અનુસાર આચરણ ભાસતું નથી. નથી ત્યાં.
બરોબર, મૂળ વાત
આ વાત છે. જેમ કે દ્રષ્ટાંત આપતા વિચારવા જેવો વિષય છે કે દ્રવલિંગી મુનિ હોય, ખરેખર આચરણમાં દ્રવલિંગ હોય, જે ભાવલિંગ ન હોય, તો પણ પ્રાણ જાય તો પણ ઉદ્દેશિક આહારનો એક કણ ન લે અથવા પાણીનો એક બિંદુ ન લે. તો વિતરાગ ભાવ અનુસાર એ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એનું એમાં જ્ઞાન છે કે દ્રવલિંગી પણ આટલું ન કરે. બીજાને તો પ્રશ્ન રહેતો નથી. એટલે કોઈ મુનિની વાત આવે તો એમ સીધું પૂછે કે એમના માટે ચોખ્ખો થાય છે આહારનો, કોઈ પ્રશંસા કરે કે અત્યારે ફલાણા મુનિ છે આચરણની અંદર ઘણું કડક આચરણ પાડે છે, શાસ્ત્રમાં કહ્યું હોય એવું આ લગભગ આચરણ પાડે છે, તો એ પ્રશ્ન પૂછી લેતા. કેમ કે છદ્મસ્થને આહારનો વિકલ્પ પૂર્વ નિબંધનને કારણે આવ્યા વિના વિતરાગ થાય એને આહાર ન હોય, પૂર્ણ વિતરાગ અરિયંતને, પણ મુનિ દશા છે એને આહારનો વિકલ્પ રહેવાનો. તો વિતરાગ ભાવ અનુસાર આહાર લેવાની મર્યાદા શું છે? કે એની આહાર લેવાની મર્યાદા એવી છે કે 46 દોષ રહિત. ટોડરમલજીએ લીધા છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં. 46 દોષ રહિત નિર્દોષ આહાર મળે તો મુનિને આહાર થાય, નહીતર મુનિને પ્રાણ જાય તો પણ આહારનો પ્રસંગ હોય શકે નહીં. એ વિતરાગ ભાવ અનુસાર છે, નહીં કે પરંપરા અનુસાર, સંપ્રદાયની પરંપરા અનુસાર નથી. એવી જ રીતે એમ કે સવસ્ત્રપણું છે ત્યાં મુનિ દશા હોય કે ન હોય, વસ્ત્ર કઈ પરદ્રવ્ય છે ને એ કઈ આત્માના આરાધનમાં આડું આવતું નથી, એ તો એક બે દ્રવ્યની ભિન્નતા તમે સ્થાપી છે ચોથા ગુણસ્થાનથી. ચોથું ગુણસ્થાન થવા અર્થે એવી શ્રદ્ધા કરાવી છે કે બે દ્રવ્યની ભિન્નતા છે. જો બે દ્રવ્ય સદંતર ભિન્ન છે તો મુનિને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં વસ્ત્ર શરીર ઉપર રહી ગયું હોય એ ક્યાં નડે છે? એ તો ભિન્ન દ્રવ્ય છે અને શરીરથી જુદું છે વસ્ત્ર તો. એ તો આત્માને તો શરીરનો યોગ છે મન વચન કાયનો, પણ વસ્ત્રનો યોગ નથી. એ તો એટલું બધું જુદું છે ને. તમે કહો કે જો સવસ્ત્રપણું હોય તો મુનિ દશા ન હોય, હવે આની પાછળ લોજિક શું છે? કે એમાં ન્યાય એ છે કે બાહ્યાચરણ પણ વિતરાગ ભાવ અનુસાર હોય છે એમ સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનમાં જણાય છે. તેથી એના સમ્યક જ્ઞાનમાં એમ જણાય છે કે જ્યાં પ્રચુર સ્વસંવેદન અને પ્રચુર વિતરાગતા રૂપ મુનિ દશા થાય ત્યાં વસ્ત્રાદિ ગ્રહણ કરવાનો વિકલ્પ જો રહે તો એ વસ્ત્રાદિના ગ્રહણના વિકલ્પની પાછળ બીજા વિકલ્પોની કેટલી પરંપરા રહે એ બધું માપ આવી જાય છે. એ વસ્ત્રને સાફ કરવા માટે પાણી જોઈએ, એ વસ્ત્રને સાફ કરવા માટે બીજા પણ સાફ કરવાના સાધનો, સાબુ, સોડા, જે કાંઈ વપરાતું હોય, અત્યારે તો અનેક જાતના છે, કાંઈ ને કાંઈ જોઈએ, એ બધું હોવા માટે કઈ કઈ જાતના બીજા વ્યવસ્થા હોવી જોઈએ, મકાન આદિની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા, અનેક પ્રકારની વ્યવસ્થા આવ્યા વિના એની પ્રચુર વિતરાગતામાં આ પ્રકારના વિકલ્પો સહન થાય એવી દશા હોતી નથી. શરીરના રક્ષણનો તો વિકલ્પ એની અંદર છે જ, કેમ કે એમાં ઠંડી ગરમી ઉપરાંત અનેક પ્રકારના ડાંસ, મચ્છર, જીવાત આદિના ઉપદ્રવનો પણ પ્રસંગ છે, એ વસ્ત્રથી રોકી શકાય છે, થઈ જ જાય. પણ એમાં એવું છે કે જેટલા વસ્ત્ર પહેરે છે તે બધા કૃત્વ બુદ્ધિ વાળા છે એમ નથી, અહીંયા આચરણ નો વિષય છે. મુનિપણું પણ માને અને શરીરના રક્ષણમાં પણ એનું આચરણ જાય વસ્ત્ર સહિતથી, તો ત્યાં એકતા બુદ્ધિ થયા વિના રહે નહીં, કેમ કે મિથ્યાત્વ છે. પણ સમ્યક દ્રષ્ટિ વસ્ત્ર પહેરે છે માટે એની એકતા બુદ્ધિ છે એમ નથી. જુઓ, સમ્યક દ્રષ્ટિને ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે, તો ત્યાં મનુષ્ય હોય તો મનુષ્યને યોગ્ય પરિણામ હોય, ત્યાં વસ્ત્ર પહેરે તો એની એકતા બુદ્ધિ ન થાય એવું કાંઈ નથી, એકતા બુદ્ધિ થઈ જાય એવું કાંઈ નથી, મટે એકતા બુદ્ધિ મટી જાય અને વસ્ત્ર પહેરે છે. માટે વસ્ત્ર પહેરે છે તે એકતા બુદ્ધિનું કારણ અહીંયા નથી, પણ જો મુનિ દશામાં વસ્ત્ર ગ્રહણ કરે તો એકતા બુદ્ધિ થયા વિના એમ છે. અથવા કોઈ સમ્યક દ્રષ્ટિ મુનિ દ્રવિલિંગી હોય તો એમ જાણે છે કે એકતા બુદ્ધિ ફક્ત સ્થિતિ છે, બહારમાં દ્રવિલિંગનું મુનિપણાનું આચરણ હોવા છતાં હું હજી મુનિ નથી, ભાવથી હું મુનિ નથી એવું એ જાણે છે, એવું એ માને છે, અને બીજાને પણ એ સ્પષ્ટપણે એમ કહે છે કે હજી મારી દશા ભાવલિંગી મુનિની દશા નથી, એવું પંચમ ગુણ સ્થાને હોય તો પણ એને એ ભાન છે. આટલો ફેર છે. એ સીધું પૂછતા મુનિ છે તો ચોખ્ખો લે છે, ઉદ્દેશ્ય આહાર કહે છે પ્રતિબિંબ. દશામાં એને નિંદ્રા અંતર્મૂર્તની અંદરની હોય, હવે જો એ મુનિ દશામાં પણ એટલી નિંદ્રા લે તો મુનિપણું ન રહે, અને છતાં મુનિપણું રહ્યું છે એમ કોઈ કહે તો એને ચોથું ગુણસ્થાન પણ ન રહે. આમ છે, કેમ કે ત્યાં માન્યતાનો પ્રસંગ આવ્યો. એટલે આચરણ અને માન્યતા આત્મજ્ઞાન અનુસાર એને કેવી રીતે એનું વિકલ્પ અને નિર્વિકલ્પ દશાનું પ્રતિપાલન હોય છે, અથવા સહજ ઉત્પન્ન થવું હોય છે એનું જ્ઞાન એને આત્મજ્ઞાન પૂર્વક હોય છે, અને આચરણ પણ એ આત્મજ્ઞાન પૂર્વક હોય છે. બે પ્રકાર છે. પોતે આચરણમાં ન આવ્યો હોય તો એનું જ્ઞાન એને સમ્યક જ્ઞાન એને વિતરાગ ભાવ અનુસાર એનું આચરણનું થાય છે, અને પોતે વિતરાગતામાં આવે તો પણ એને ખ્યાલ આવે છે કે આટલી વિતરાગતા વધી છે માટે એટલું બાહ્ય આચરણ આપણું આ પ્રકારે છે. એમ આચરણ અનુસાર એ ભાવનો સદભાવ એને જ્ઞાનમાં આવે છે, પોતાનો કે બીજાનો, એવો વિષય છે આચરણનો. એમાં શું છે કે ગાંધીજીને એમ લખ્યું કે ડર્બનની અંદર જ્યારે ગાંધીજી પાદરીઓના સંપર્કમાં આવ્યા, ખાસ કરીને ક્રિશ્ચન પાદરીઓ છે એનું મુખ્ય કામ ક્રિશ્ચન મિશનનું ડેવલપમેન્ટ કરવું, મિશનરી વર્ક વધારે કરે છે. એમણે એમ જોયું કે આ કાળા ગોરાની લડાઈ થાય છે એમાં મોહનલાલ કરમચંદ ગાંધીએ જે અહિંસક લડાઈ ઉપાડી છે એ ભારે પડશે આપણને. આ માણસ કોઈ તેજસ્વી માણસ છે, બ્રાઇટ ફિગર છે, એ લોકો જોવે છે એવી રીતે. ખ્યાલ આવ્યો કે આની પાછળ આ માણસનો હેતુ શું છે, તો કોઈ એને એમાંથી પોતાનો સ્વાર્થ સાધવાનો હેતુ ન જોયો. ગાંધીજીએ જે દેશની અથવા રાષ્ટ્રની અથવા જે પ્રવૃત્તિ ઉપાડી હતી એમાં એનો અંગત સ્વાર્થ ક્યાંય નહોતો, અને એનું બાહ્ય પ્રતીક એ હતું કે એ પોતે કોઈ સિવેલું વસ્ત્ર નહોતા પહેરતા, એક ધોતિયું વિતાડતા અને એક ધોતિયું પહેરતા, એટલે ત્યાગી જેવી બહારમાં દશા હતી, ગ્રસ્ત જેવી દશા નહોતી. ભલે ગ્રસ્તી હતા, પત્ની પુત્રો વગેરે હતા, છતાં એમણે બહારમાં જે ડ્રેસ છે એ પ્રકારનો રાખ્યો હતો. હે, હા, ઇન્ડિયા આવ્યા પછી. પણ એની એમાંથી જ વાત ઊભી થઈ છે કે એને પોતાને અંગત સ્વાર્થ નહોતો કાંઈ, કોઈ ચળવળ કે કોઈ એને જે કાંઈ દેશને માટે કે સમાજને માટે જે કાંઈ કાર્યો કર્યા એમણે, એમાં કોઈ દિવસ એમણે પોતાના બાહ્ય સંયોગોને સુધારવાની કોઈ પ્રવૃત્તિ કરી કે એવી સ્વાર્થી પ્રવૃત્તિ એમના જીવનમાં નહોતી હતી. અને આ વસ્તુ બીજાને ભારે પડી જાય. કયો માણસ ભારે પડે લડાઈ થાય ત્યારે, કે જે નિસ્વાર્થપણે લડતો હોય એ ગમે એને ભારે પડે. એને અંગત સ્વાર્થ હોય તો એની નબળાઈનો લાભ ગમે તે લઈ લે, કે આને સ્વાર્થ ક્યાં છે, ફલાણી જગ્યાએ એ એની નબળી કડી છે, અને ત્યાં એ મરે તો ત્યાંથી મરે. આ હતા નિસ્વાર્થી. ત્યારે એ લોકોએ ત્યાં સુધી દ્રષ્ટિ છોડાવી કે નિસ્વાર્થી છે, પણ કેટલાક નિસ્વાર્થી છે કે લોકો માન આપે છે તો ગમે છે, મીઠું લાગે છે, આ નબળી કડી છે. શું ડર્બનની અંદર એને બોલાવીને કહ્યું કે અમે તમને અમારા મિશનના એક વડા બનાવીએ, તમે તો એક મોટા જબરજસ્ત પાદરી થવા જેવા યોગ્ય માણસ છો, આવી વ્યક્તિ જો અમારા મિશનમાં હોય તો એને બહુ ઊંચું સ્થાન મળે. ક્રિશ્ચિયન ધર્મ આવો સુંદર છે, તમારા અંગીકાર કરવા જેવો છે. થોડું મન પલ્યું, એક નબળી કડી તો હતી, મન પલ્યું છે ત્યાં એનું. પણ આખો ધર્મ પરિવર્તન કરવામાં એમને અંદરમાં હિચકિચાટ થયો છે. એક બાજુ થોડો હિચકિચાટ, બીજી બાજુ થોડો લોભ માનનો, આ બે વચ્ચે દ્વિધામાં પડ્યા છે. ત્યારે એમણે શ્રીમદજીને પત્રો લખ્યા છે. જ્યારે એમણે શ્રીમદજીને પત્ર લખ્યો ત્યારે એમણે એમને જૈન થવા માટે વાત નથી કરી. બહુ વિચક્ષણતા છે શ્રીમદજીમાં. મા તો આ પત્રના અનુસંધાનમાં એ વાત કરવી છે ગાંધીજીની, કે એમણે એમ પૂછ્યું કે હું ખ્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરું કે નહીં. ત્યારે એમણે એમ કહ્યું કે હિન્દુ ધર્મને વિશે ક્રિશ્ચિયન ધર્મ કરતા અનેક ગણા સારા સિદ્ધાંતો છે. ધાર્મિક સિદ્ધાંતોની જો તુલના કરવામાં આવે તો એ સિદ્ધાંતોમાં ક્રિશ્ચિયન ધર્મ કરતા હિન્દુ ધર્મ ઘણો ચડિયાતો છે. તેથી કરીને હિન્દુ ધર્મ છોડીને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા યોગ્ય નથી. તો એમને જૈન થવાનું કેમ ન કહ્યું આમ કોઈ કહે તો, અથવા કોઈ એવી દલીલ કરે કે હિન્દુ ધર્મમાં શ્રીમદજી પણ માનતા હોવા જોઈએ, એમની શ્રદ્ધા હિન્દુ ધર્મની હોવી જોઈએ, એમણે જૈન થવાની કેમ વાત ન કરી, જૈન સિદ્ધાંતની કેમ વાત ન કરી. અહીંયા જૈન સિદ્ધાંતની વાત કરવા જાય તો ન તો એ જૈન થાય ને ન તો એ હિન્દુ રહે, ક્રિશ્ચિયન થઈ જાય. એને બચાવી લીધા છે ગાંધીજીને. એમ સામી વ્યક્તિ અનુસાર કોઈ વાત, કોઈ જ્ઞાની વાત કરે તો તે સિદ્ધાંતિક વિષયમાં નહીં ખતવી જોઈએ. એ જ પ્રકારે સ્થાનકવાસી વૈષ્ણવો, શ્વેતાંબર મૂર્તિ પૂજક, જે જે વ્યક્તિ એમની પાસે આવતી, તો એ વ્યક્તિને કોઈ વાર ઉભો રાખવા માટે વાત કરે, સિદ્ધાંતની એમાં વાત ન હોય. એ વાત એટલી મર્યાદામાં સમજવી જોઈએ. સામા માણસને ઉભો રાખવો છે એટલો એમાં હેતુ છે, મર્યાદિત અપેક્ષિત વાત છે. સિદ્ધાંત નથી, સિદ્ધાંત જોઈએ. હવે વાંચી આટલા ખુલાસા પછી ઠીક. શરીરાદી બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વર્તનું વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાની અર્થે પ્રવૃત્તિ છે. તે નિષેધ કરવા યોગ્ય નથી. આમ ચોખ્ખું લેખન છે. ત્યારે કોઈ કહે કે તું શ્વેતાંબરમાં માનતા હતા કે નહીં, જોવા આમ તો લેખન છે. ભાઈ તું ઘર વેપાર કારખાના વ્યવસાય ધંધાની ધમાલ કર, ગ્રસ્તી થા, એના કરતા ત્યાગી થઈને નિવૃત્તિ લે તો ઠીક છે. એવી ત્યાગી થઈને નિવૃત્તિ લે તો એ કાંઈ નિષેધવા યોગ્ય નથી. એમ એનો નિષેધ ન કરવો જોઈએ. કોઈ મિથ્યા દ્રષ્ટિ થઈને બાહ્ય ત્યાગ કરે તો એના ત્યાગનો નિષેધ નથી. શું એના મિથ્યાત્વનો નિષેધ છે જ્યાં છે ત્યાં, કે જોજે એમાં તું માન્યતામાં ભૂલતો નહીં. પણ એને એમ ન કહેવાય કે તું આ ત્યાગ છોડીને અશુભમાં પ્રવર્તી જા, એવું કહેવાય. આમાં તો સ્થૂળ ભૂલ છે, એ તો બહુ સ્થૂળ ભૂલવાળી વાત છે. એમ ક્યાંય કોઈ કહેવા માંગતું એ અનુસાર આ વાત છે. શ્વેતાંબર પણ એ તો કોઈ કપડાં પહેરીને બાહ્ય ત્યાગની સ્થિતિમાં રહે, ગ્રસ્તપણું છોડે, વ્યવસાય છોડે, કુટુંબ પરિવાર છોડે, અબ્રહ્મચર્યાદિ છોડે, અનેક પ્રકારના પાપ છોડે છે, તો તે ઠીક વાત છે. એને એટલી નિવૃત્તિથી કાંઈક વિચાર કરવાનો અવકાશ રહ્યો કે ન રહ્યો, એમ બાહ્યાચરણની અંદર એનું જે સારું પાસું છે એને તોડી પાડવાની વાત નથી. ક્યાંય એ પોતે બહુ સરસ બહુ શરૂઆતમાં એક વાત લખી છે કે સદાચરણ છે એ સદાચરણને ક્યાંય તોડી પાડવાની વાત નથી. વિતરાગ માર્ગને વિશે સદાચરણને તોડી પાડવાની વાત નથી. મિથ્યા દ્રષ્ટિ હોય ને સદાચરણ ના હોય તો એનું સદાચરણ મટાડી દેવું અને આચરણથી વિરુદ્ધ થઈ જાય એવી વાત કરવાનો ક્યાંય હેતુ નથી, ઉદ્દેશ નથી.
બરાબર
એમણે પાયામાં બહુ શરૂઆતમાં એ વાત લખી છે. આપણે આમાં એ ખેંચ્યું છે એક વાક્ય તો ખેંચ્યું છે સદાચરણના વિશ્વાસ. પવિત્રતાનું મૂળ સદાચાર છે, જો આવા શબ્દ વાપર્યા છે. ટેપનનું છે પુષ્પમાળાનું ટેપનનું વાક્ય છે. આ ખેંચ્યું છે ત્યારે ખ્યાલ છે કે આમાં એ શું કહેવા માગે છે કે પવિત્રતાનું મૂળ સદાચાર છે. હવે સદાચારનું ઠેકાણું ન હોય ને એને પવિત્રતા લાવવી છે એ વાત ક્યાંથી બનવાની હતી? આમ કહેવું છે જ્યાં સદાચારનું પણ ઠેકાણું નથી ત્યાં પવિત્રતા લાવવાનો સમ્યક દર્શન પ્રગટ કરવાની ક્યાં વાત છે? એટલે તો ગુરુદેવે એ વાત લીધી છે. એ વાત આપણે આગળ આવી ગઈ છે. સદાચારનો વિષય લઈએ આગળ આવી ગયું છે. કોની સાત પાસેથી શ્રવણ કરવું એમ કરીને વાત લીધી છે કે જેને ન્યાય નીતિના ઠેકાણા ન હોય, લૌકિક વ્યવહારના ઠેકાણા ન હોય, એને એ સાંભળવા યોગ્ય નથી છે. 831માં બોલ છે. આગળથી શરૂ થાય છે. એમાં નીચે લખ્યું છે કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી, તે આત્માને સમજવા માટે લાયક પાત્ર નથી, જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી. આ સદાચારમાં વાત છે. જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જેવો શાસ્ત્રનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. વક્તા પણ પાત્ર નથી, શ્રોતા તો કહેવાની જરૂર નથી કે શ્રોતા પણ પાત્ર નથી. આ સદાચારનો વિષય છે. એટલે સદાચાર પવિત્રતાનું મૂળ તો સદાચાર છે. મૂળમાં તો એને સદાચાર હોવો ઘટે છે. સદાચરણ પણ ન હોય અને એ પવિત્રતાની વાત તો બહુ છેતું છે એમ કરીને વાત લઈ લીધી છે. એમ સદાચરણમાં કોઈ આગળ વધે છે તો એનું સદાચરણ તોડી પાડવાનું ક્યાંય હેતુ નથી. શુભોપયોગ જે હેય છે એ તત્વદૃષ્ટિનો વિષય છે. આખો કે તાત્વિક દ્રષ્ટિએ હે ઉપાદેયની તત્વો છે, એમાં આત્મા જ ઉપાદેય તત્વ છે.
બરાબર.
અન્ય સમસ્ત હેય છે. પણ જ્યાં આચરણનું પ્રકરણ છે અને સદાચરણમાં કોઈ જીવ આવે છે તો એને સદાચરણથી ઉડાડી દો તો એ તો અસદાચરણમાં આવી જશે. પવિત્રતા તો બહુ દૂર રહી ગઈ ને, એ વાત ક્યાંય કહેવામાં આવી નથી. તો અહીંયા પીતાંબર કોના ઉપર છે? 733 છે ને, કોના ઉપર લખ્યું? જૈન છે. પાછળ જે પરિશિષ્ટો છે એમાં કયો પત્ર કોના ઉપર છે? સુખલાલ છગનલાલ વિરમલાલ, આ વ્યક્તિ ઉપરનો પત્ર છે. સુખલાલ છગનલાલ વિરમલાલ પત્ર જે 733 લખાયો એના ઉપરનો છે. ઓછા પરિચયવાળા માણસ છે, નવા માણસ છે. હવે દિગંબર શ્વેતાંબરનો પ્રશ્ન ઉઠ્યો હોય, પેલો શ્વેતાંબર હોય સીધો જઈને એમ કે તો ભાગી જ જાય, ઊભો ન રહીએ. સીધો એમ લાગે કે આને દિગંબરનો પક્ષપાત છે, અથવા આ મતના મંડન ખંડનમાં પડેલા માણસ છે એવી જ્યારે પ્રથમ છાપ પડી જાય તો પણ એને એ માણસનું જે કથન છે એ પ્રમાણિક ન લાગે. એટલે નવા માણસ કોઈ મત સંબંધી પ્રશ્ન ચર્ચા કરે ત્યારે બહુ સંભાળથી જવાબ દેવા જેવો છે. આપણે ત્યાં અનેક મુમુક્ષુઓ શ્વેતાંબરમાંથી પલટી કે અન્ય મતમાંથી પલટીને દિગંબરમાં આવ્યા, અને કેટલાક દિગંબરો પણ સોનગઢ આવ્યા. તો એ જે ધડાક દઈને જવાબ દઈ દે છે એ બરાબર નથી. ગુરુદેવ જે કહેતા હતા એ તો બીજી વાત છે, આખી એકદમ સમાજને સામે રાખીને વાત કરતા હતા. પણ જ્યારે કોઈ વ્યક્તિગત વાત આવે ત્યારે ગુરુદેવ પણ એવી રીતે જવાબ ન દે એમ છે. સામે કોઈ શ્વેતાંબરનો શેઠિયો સાંભળવામાં હોય, વૈષ્ણવનો શેઠિયો સાંભળવામાં હોય તો ધ્યાનથી જોશો તો પ્રવચનમાં ફેર હશે તમને લાગશે. પેલા હતા ને આપણે આ કામદાર, તો આપણે ત્યારે વાત આવતી હતી પણ મુંબઈની અંદર આ પણ આ ડિસ્ટ્રિક્ટ છે, આ બૈરાવ ઘરે જૈન છે એમ કહેતા હતા. હે કિલાચંદ દેવચંદ મળા, કિલાચંદ દેવચંદ, કિલાચંદ મહિના દીકરા કિલાચંદ દેવચંદ રામદાસ પાયા હતા, રામદાસ કિલાચંદ. તો એ વૈષ્ણવ સંપ્રદાયમાંથી કેટલાક કોટેશન આપતા હતા ગુરુજી પોતાના પ્રવચનમાં, નરસિંહ મહેતાના, કબીરના. પણ શું સિદ્ધાંત કેવો પકડે, કેમ કે કેટલાક પોઈન્ટ તો એ લોકોએ લીધા છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાણે. શું અથવા તો તીર્થ કર્યા છતાં, ફલાણું કર્યા છતાં, જપ કર્યા છતાં બધું નકામું ગયું. હા, અને જ્યાં સુધી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ ખૂટી. એવો પોઈન્ટ તો મૂળ છે, જૈન દર્શનનો મૂળ પોઈન્ટ છે, પણ એનામાંથી કાઢીને દે એને. શું આ જ્યારે કોણ સાંભળવા બેઠું છે વ્યક્તિગત જો ખ્યાલ આવે તો, અને આનંદગંજીના પદ બોલતા શ્વેતાંબરના કોઈ શીખ્યા બેઠા હોય તો આનંદગંજીના પદ બોલે. આનંદગંજી આમ કહેતા હતા, દેવચંદજી આમ કહેતા હતા. પાછળ હેતુ શું છે? આવેલાને ઊભો રાખવો છે. એનો હેતુ એમ નથી કે તે સંપ્રદાયના સિદ્ધાંતને માન્ય કર્યા છે ને સ્વીકાર્યા છે એવો ત્યાં અર્થગ્રહણ કરવું જોઈએ નહીં, એમ વાત છે. અને એટલી વિચક્ષણ દ્રષ્ટિ હોય છે સામાન્ય રીતે જ્ઞાનીને, એટલી વિચક્ષણ દ્રષ્ટિ હોય જ છે, એનો પ્રશ્ન જ નથી. કેમ કે આવે એને આવકાર દેવો છે, એને ચાકારો દેવો નથી. આટલી કોમન સેન્સ નો હોય, નાની થયા હોય, એ તો સ્વાભાવિક વાત છે. હવે સમજાય છે શું કે જે નિષેધ કરવા યોગ્ય નથી એનો અર્થ એમ છે કે સદાચરણ છે એનો આમાં નિષેધ કરતા નથી. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી, જો હવે શ્વેતાંબર ઉપર ટકોર કરી છે કે વસ્ત્રનો આગ્રહ કરીને કે ના ના મુનિપણામાં તો વસ્ત્ર હોય તો એનો પ્રશ્ન જ નથી, મુનિપણામાં હોય એનો કઈ વાંધો આવે જ નહીં. એ જે આગ્રહ ઉભો થાય પાછો, તેમજ વસ્ત્ર નો આગ્રહ કરી, દિગંબર વૃત્તિ નો એકાંત નિષેધ કરી, વસ્ત્ર મૂર્છાદિ કારણોથી વસ્ત્રની મૂર્છા કરીને ચારિત્રમાં એટલે બાહ્યાચરણમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી, એમ કરીને બીજી વાત મૂકી દીધી. હવે એની જે તુલના કરવી એ આની અંદર આવશ્યક, જે બુદ્ધિ છે એ તુલનાત્મક બુદ્ધિ આવશ્યક છે. આને કઈ રીતે આ વચનોને તોડવા, એને સિદ્ધાંતની દ્રષ્ટિએ કેટલી મર્યાદામાં એનું અર્થઘટન કરવું એ તુલના માગે છે. તુલનાત્મક બુદ્ધિની જરૂરિયાતનો વિષય છે. દિગંબર અને શ્વેતાંબર પણ દેશ કાળ અધિકાર યોગ્ય ઉપકારનો હેતુ છે. શ્વેતાંબરમાં પણ વાંધો નથી, પણ એનો અર્થ આટલો છે કે ત્યાં પણ કેટલીક જે બાહ્યચર્યાઓ છે અહિંસા આદિ વિષયની, સ્ત્રાવકની અંદર પણ આરંભ સમારંભનો નિષેધ કર્યો હોય તો એ બધું એને પરિણામને ઉપશમ થવા અર્થે ગ્રહણ કરે તો કાંઈ એમાં દોષ નથી. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશું તેમ પ્રવર્તતા તો આત્માર્થ જ છે, એમ કરીને આત્માર્થ મુખ્ય કર્યો છે. કારણ કે હજી તો મિથ્યા દ્રષ્ટિ પણ ઓછા સાંભળે છે, તો કે આત્માર્થ છે એનું લક્ષ રાખો. આત્માર્થી થઈને તમે પ્રવર્તો, પછી તમારે મતના સિદ્ધાંતો, દાર્શનિક સિદ્ધાંતોમાં એટલા ઊંડા ઉતરો તો તમને સમ્યક જ્ઞાન થાય એવું નથી. શું કહ્યું? આત્માર્થ પણ આવે એને દાર્શનિક સિદ્ધાંતોમાં એટલા ઊંડા ઉતરવાથી કાંઈ એને પહેલા જરૂરી છે એવી કોઈ વાત એની અંદર નથી. આત્માર્થી પણ પહેલા આવવું જોઈએ, પછી બીજીની વાત છે. આત્માર્થી પણ ન આવે તો બધી ગડબડ છે. એટલે સદાચરણ પૂર્વક, સદાચરણ પણ ન હોય તો આત્માર્થી પણ આનો તો સવાલ નથી. એટલે એક પગથિયાની વાત છે, કઈ અપેક્ષા ને કઈ મર્યાદાથી વાત છે. પછી લખ્યું છે, મોક્ષ માર્ગ પ્રકાશ નામના વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી, એમ કરીને ચોખ્ખું લખ્યું છે. ઉડરબલજીએ જે શ્વેતાંબરનો નિષેધ કર્યો એવી રીતે એમ કે નિષેધ નહોતો કરવો, સીધો પ્રહાર છે. એટલે કોઈ નવો માણસ જો ત્યાં આવે તો એને મતના મંડન ખંડન ઉપર જ એની શક્તિ રોકાય. તો મતાગ્રહના જે મંડન ખંડન ઉપર ચાલ્યો જાય તો એમ કરવાને બદલે એને આત્માર્થ ઉપર વળવું એ વધારે આવશ્યક છે. બરોબર, એમ લઈ લીધું છે. બહુ નાજુક પરિસ્થિતિ હોય છે. શરૂઆતમાં વિતરાગ માર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છતા આત્માર્થીની ભૂમિકામાં આવતા જીવોની માનસિક પરિસ્થિતિ બહુ નાજુક હોય છે, અને એ સંભાળવી જોઈએ એવું એવી અહીંયા સૂચના છે. એમના શ્રીમદજીના જ્ઞાનમાં નિર્મળતા તો હતી, પણ વિશિષ્ટતા હતી કે કઈ વ્યક્તિને કેટલી વાત કરવી એ માટે એમની પાસે અસાધારણ હતું. એને રોગ હોય એ જ દવા, જે રોગ હોય એ જ દવા દેવી, અને બીજી દવા ન દેવી, એ લાઈન ઉપર હતા. ઘણા એવી રીતે સરખાવવા જાય છે ગુરુદેવને અને શ્રીમદ રાજચંદ્રજીને, એટલે વાત મેળ નથી ખાતો ઘણાને. પણ ગુરુદેવનો ઉદય એક સમાજની સામે સમષ્ટિગત ઉપદેશ આપવાનો હતો. શ્રીમદ રાજચંદ્રજીનો ઉદય વ્યક્તિગતપણે સંપર્કમાં આવનાર માણસને કઈ રીતે આગળની ભૂમિકામાં એને ટકાવવો, ઊભો રાખવો અને આગળ કઈ રીતે લેવો, એ જાતનો ઉદય હતો. એટલે એની વ્યક્તિગત વાત આવતી ને આની સમષ્ટિગત વાત આવતી. મેર કેવી રીતે તમે કરશો? અપેક્ષા જ ફરી જાય છે, આખી અપેક્ષા બદલાઈ જાય છે. એટલે એમને સમષ્ટિગત એ વાત કરેલી છે, વ્યક્તિગત વાતમાં એ બંધ ન બેસે, બંધ ન બેસે પણ ઉલટું સુલટું લાગે. પણ ત્યાં વાત જુદી છે, ત્યાં વાત જુદી છે. એમણે કેટલાય મુમુક્ષુને એમ લખ્યું છે કે તમે યોગ વાશિષ્ઠ વાંચો. હા, એ વૈરાગનો હિન્દુની અંદર, વૈષ્ણવની અંદર બહુ બહુ સુંદર ગ્રંથ છે યોગ વાશિષ્ઠ કરીને. તો કોઈ એવા અવૈરાગી જીવોને એમ કે એને એમ કે તું જૈન દર્શન ફલાણો વાત કરી તો પત્તે કઈ પત્તે પાટે જ ગાડી ચડવાની જ નથી, તો એને યુગ વાશિષ્ઠ બની જાય. એ તો આમ કે માંસ ખાનાર માણસ હોય એને એમ કે માંસ શું ખાવ છો તમે, આ લીલા શાકભાજી અનેક જાતની કેટલી વિવિધતા વાળા સ્વાદિષ્ટ શાકભાજી મળે છે, માંસ ખાવા જેવું નથી આમાંથી, શાકાહારીમાં બહુ સારું છે, કેટલી વાનગીઓ સારી બની શકે એવા સુંદર વનસ્પતિમાંથી શાક બને છે, તો લીલોતરી ખાવી જોઈએ એવો સિદ્ધાંત કઈ ગઢે ઘડી શકાય એવું કોઈ, લીલોતરી ખાવામાં દોષ નથી. ભાઈ લીલોતરી ખાતો હોય એને કે તું હવે જો આમાં શાકભાજીમાં પણ વિવેક રાખજે, ફલાણી ચીજ ન ખાતો, બટેટા ન ખાતો, ફલાણું ન ખાતો, ચોમાસું હોય તો કે તું પાંદડા ને ભાજી ન ખાતો, ફલાણું ન ખાતો, એમ શું કરવા કે છે. જ્યાં જે ભૂમિકામાં ઉભો છે ત્યાં તેને કેટલો ડોઝ આપવો એ બહુ વિચિક્ષણતા માંગે એવો વિષય છે. એવી વિચિક્ષણતા શ્રીમદજી જેવા જ્ઞાનીઓ પાસે અસાધારણ હતી. તો એ ન સમજે એમની વિચિક્ષણતાને આ પરિસ્થિતિને, તો આ પત્રોને ગમે એ રીતે અર્થઘટનમાં લઈ લે એવી પરિસ્થિતિ ઊભી થાય. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્થાન છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોતા તેનું નિરાકરણ થાય છે. વર્તમાન આગમ એટલે આ જે 45 આગમ છે એમાં અનેક જગ્યાએ સંદેહના સ્થાન છે એમ લખ્યું છે, શંકા પડે એવું છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિએ જોવું, જ્ઞાનીની દ્રષ્ટિએ તો તમે અન્યમતીના શાસ્ત્રો વાંચો તો પણ બીજી મુશ્કેલી નથી. આ તો સ્વતંત્રના શાસ્ત્રો છે, પણ અન્યમતીના શાસ્ત્રો વાંચો, ગીતા વાંચો, રામાયણ વાંચો, કોઈ પણ શાસ્ત્ર વાંચો, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સ્વરૂપ મિથ્યાત્મના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો એમ કહ્યું કે નહીં. એ કયો દ્રષ્ટિકોણ અપનાવો એ વાત છે. ભલે મિથ્યા દ્રષ્ટિના લખેલા શાસ્ત્રો, દ્રષ્ટિકોણ તમારી પાસે સાબુત હોય તો કોઈ પણ સાહિત્ય તમને નુકસાનનું કારણ ન થાય એમ કેવું છે. એટલે ઉપસમ દ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી. જ્યાં જ્યાં આરંભ કરી આરંભ સમારંભનો ત્યાગ કરાવ્યો છે અને ઉપસમતા કરાવવામાં આવી છે એ દ્રષ્ટિકોણ અપનાવી લો, પછી તમને સ્વતંત્ર શાસ્ત્રોમાંથી વાંધો નહીં આવે. ઉપસમ દ્રષ્ટિનો દ્રષ્ટિકોણ તમે લઈ લો તો એની અંદર તમને અનેક જગ્યાએ એવું મળશે કે આ કરવા જેવું નથી, આ છોડવા જેવું છે, આ કરવા જેવું, એવી ઘણી વાતો સારી સુંદર વાતો તમને મળશે. એ ઉપસમ દ્રષ્ટિ અવલોકન કરવા યોગ્ય છે એમ કરીને કયો દ્રષ્ટિકોણ અપનાવવો એ વાત પણ એમણે લઈ લીધી છે. પણ સંપ્રદાયમાં મમત્વ કરવાની ક્યાંય વાત નથી. અમારા શાસ્ત્રની પણ વાત કરી છે, હિન્દુ શાસ્ત્રની પણ વાત કરી છે, માટે અમારા સંપ્રદાયની વાત બરાબર છે એમ કરીને, શ્વેતાંબર સંપ્રદાયની વાત કરી છે માટે અમારો સંપ્રદાય બરાબર છે એમ, કોઈ સંપ્રદાય બુદ્ધિને તીવ્ર કરવા માટે, પકડ કરવા માટે કોઈ વાતને અંગીકાર કરવી જોઈએ નહીં, એ વાત કરવાની અંદર સાથે સાથે હોવી જોઈએ. યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ હાલ વિચારવાનો રાખશો, આ યોગ દ્રષ્ટિ સમુચય છે એ શું વિધિ જેમ છે, કોઈને યોગ દ્રષ્ટિ સમુચય વાંચવાનું કહ્યું છે, સામે કેવો માણસ છે એના ઉપર એ વાત છે. એમ અહીંયા એ વાત છે કે શ્રાવકને 12 વ્રતનો તથા મુનિને 28 મૂળગુણ પાલનનો વિકલ્પ આવે છે. વિતરાગતા વધી છે એવા શ્રાવકને અથવા મુનિને વિકલ્પ આટલો જ આવે છે કે 12 વ્રતનો એટલે બાકીનો ત્યાગ કરે, મુનિને 28 મૂળગુણ સિવાય બાકીનો ત્યાગ કરે એવો વિકલ્પ આવે છે. મુનિને વસ્ત્રપાત્ર રાખવાનો ભાવ હતો નથી, આ દાર્શનિક સિદ્ધાંતમાં જાય છે. જે મુનિરાજ છે એને એ ભાવ હતો નથી કે વસ્ત્ર પાત્ર નું ગ્રહણ કરો, કેમ કે તો એના રાગ ની પરંપરા છે એ ઘણી લંબાઈ જાય છે, એ પરિસ્થિતિ આવે છે. એટલે હમણી દશામાં એ પ્રકારનો રાગ હોતો નથી, વિતરાગતા વધી છે. તેથી એમ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પણ આવે છે, મુનિ થાય ત્યારે ખબર પડે એ વાત નથી, એમ અહીંયા કહેવું છે. એ વાત એને સમજાય છે.